આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મંથન બેઠક યોજાઈ. હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં 12 શ્રમિકોના મૃત્યુ અને 26ને ઈજા. નાણાકીય વર્ષ 2024-25માં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત 9.4% વધીને 22,80,000 કરોડ રૂપિયા થઈ. અને લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન 2025નો પ્રારંભ. ભારતના 4 ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. એઇમ્સ ગોરખપુરના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ જણાવ્યું કે મેડિકલ ટુરિઝમની દ્રષ્ટિએ ભારત મહત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ્વના તમામ દેશોની સરખામણીમાં ભારતમાં સસ્તી મેડિકલ સારવાર ઉપલબ્ધ છે. મેડિકલ ક્ષેત્રમાં એઇમ્સની કામગીરીની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
એમ સંસ્થાન ભારત કી ચિકિત્સા ક્ષમતા કે પ્રતીક હે. યહાં હર મરીઝ કો ઉમીદ કી નઈ કિરણ દિખાઈ દેતી હૈ. એમ્સ ને ભારત મેં ચિકિત્સા શિક્ષા અનુસંધાન ઓર ઉપચાર કે ક્ષેત્ર મેં ઉચ્ચતમ માનક સ્થાપિત કિયે હૈ. ચાહે સર્જરી કી નઈ ટેકનિકી હો, આર્લી ડાયગ્નોસ્ટિક કે ઉપકરણ હો, યા ફિર આયુષ ઓર એલોપેથી કે સમન્વય સે બીમારીઓ કા ઇલાજ, એમ્સ ને નવાચાર કો અપને કાર્યશૈલી કા હિસ્સા બનાયા.
અગાઉ ઉત્તરપ્રદેશના બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાના પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ગ્રામ્ય ક્ષેત્રોમાં પશુ ચિકિત્સા દેખરેખના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે પશુઓનું યોગ્ય સમયે આરોગ્ય નિદાન કરવા ગામડાઓમાં નિયમિત પશુ આરોગ્ય મેળાઓ યોજાવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી ઘાના, ત્રિનિદાદ, ટોબેકો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામ્બિયાની મુલાકાતે જશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધોના સચિવ દમ્મુ રવિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તેમની 5 દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં 2 અને 3 જુલાઈના રોજ ઘાનાની મુલાકાત લેશે. શ્રી મોદીની ઘાનાની આ પ્રથમ મુલાકાત છે. તેમણે જણાવ્યું કે શ્રી મોદી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ તથા વિકાસ સહયોગ ભાગીદારી વધારવા માટેના ઉપાયો પર ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મંથન બેઠકની અધ્યક્ષતા કરી હતી. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની ભારતની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ સત્રનો ઉદ્દેશ કેન્દ્ર રાજ્ય સહયોગને ગાઢ બનાવવાનો, મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો અને દેશભરમાં પાયાના સ્તરે સંચાલિત સહકારી વિકાસ માટે વ્યૂહાત્મક યોજના તૈયાર કરવાનો હતો. આ બેઠકમાં 2 લાખ નવી બહુહેતુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓની રચના, ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓનું વિસ્તરણ અને આજીવિકા સુધારવા માટે ગ્રામીણ સેવા વિતરણને મજબૂત કરવા જેવી મુખ્ય પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના સાંગારેડ્ડી જિલ્લામાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે અને 26ને ઈજા થઈ છે. ઔદ્યોગિક વિસ્તારમાં સીગાચી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં વિસ્ફોટથી ભારે આગ ફાટી નીકળી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસટીઆરએફ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. ઘટનાસ્થળની મુલાકાતે આવેલા શ્રમમંત્રી વિવેક વેંકટસ્વામીએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજી જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં જણાવ્યું કે સાંગારેડ્ડીમાં આગ દુર્ઘટનાથી તેઓ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સગાને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. અમરનાથ યાત્રા અગાઉ સત્તાવાળાઓએ આજે જમ્મુમાં સરસ્વતી ધામ ખાતે ઓફલાઈન ટોકન વિતરણ કેન્દ્ર ખોલ્યું હતું. ઇચ્છુક યાત્રાળુઓ સ્થળ પર નોંધણી માટે ટોકન મેળવવા માટે કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા. સરસ્વતી ધામ ટોકન કેન્દ્ર ખાતે પહેલગામ અને બાલતાલ એમ બંને માર્ગો પર જનારા યાત્રાળુઓને ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભા કેન્દ્રો પર ઓફલાઈન નોંધણી શરૂ થશે. યાત્રાળુઓની પ્રથમ ટુકડી બુધવારે જમ્મુ સ્થિત ભગવતીનગર બેઝ કેમ્પ યાત્રી નિવાસથી અમરનાથ માટે રવાના થશે. વાર્ષિક યાત્રાનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા માટે આજે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. નાણાકીય વર્ષ 2024-25માં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 9.4% વધીને 22,80,000 કરોડ રૂપિયા થઈ છે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સરેરાશ માસિક વસૂલાત 1,84,000 કરોડ રૂપિયા થઈ હતી. માત્ર 5 વર્ષમાં જીએસટી આવક બમણી થઈ છે. વર્ષ 2020-21માં કુલ વસૂલાત 11,37,000 કરોડ રૂપિયા હતી અને સરેરાશ માસિક વસૂલાત 95,000 કરોડ રૂપિયા હતા. જીએસટી આવકમાં સતત વધારો મજબૂત કર અનુપાલન અને સાતત્યપૂર્ણ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. મે 2025માં કુલ જીએસટી વસૂલાત 16.4% વધી 2,01,000 કરોડ રૂપિયા થઈ હતી. 30 એપ્રિલના રોજ સક્રિય જીએસટી રજીસ્ટ્રેશનની સંખ્યા 1.51 કરોડ છે. ભારતની ઔદ્યોગિક વૃદ્ધિમાં મે મહિનામાં 1.2% વધારો નોંધાયો હતો એમ આંકડાકીય મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે. ઉત્પાદન ક્ષેત્રે મે 2024ની સરખામણીમાં 2.6% વૃદ્ધિ નોંધાવી હતી. જોકે ખાણકામ ક્ષેત્રનું ઉત્પાદન 0.1% ઘટ્યું હતું, જ્યારે વીજ ક્ષેત્રમાં 5.8% ઘટાડો નોંધાયો હતો. ધોરીમાર્ગ, રેલવે અને બંદર ક્ષેત્રમાં મોટી સરકારી પરિયોજનાના અમલીકરણને પગલે માળખાકીય ક્ષેત્રમાં 6.3% તીવ્ર વધારો નોંધાયો છે. ટેનિસ કેલેન્ડરની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા વિમ્બલ્ડન 2025નો આજે લંડનના ઓલ ઇન્ડિયા ક્લબમાં પ્રારંભ થયો. પુરૂષ સિંગલ્સમાં અમેરિકાના ફ્રાન્સિસ ટીઓફે એલ્મર મુલરને હલાવી બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. વર્તમાન ચેમ્પિયન અલ્કારાઝ પ્રથમ રાઉન્ડમાં 38 વર્ષીય ફેબિયો ફોકિનીની સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તાજેતરમાં ફ્રેન્ચ ઓપન જીતેલા અલ્કારાઝ વિશ્વના પ્રથમ ક્રમાંકિત જેનિક સિનર અને 24 વારના ગ્રાન્ડ સ્લામ વિજેતા નોવાક જોકોવિચ સામે રમી પોતાનો ખિતાબ જાળવી રાખવા પ્રયત્ન કરશે. વિમ્બલ્ડનમાં ભારતના તમામ ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં રોહન બોપન્ના, યુકી બામરી, રિત્વિક બોલીપલ્લી, એન શ્રીરામ બાલાજીનો સમાવેશ થાય છે. 13 જુલાઈના રોજ પુરૂષ સિંગલ્સની ફાઇનલ સાથે વિમ્બલ્ડન સમાપ્ત થશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી 39 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 2 દિવસમાં અવિરત ભારે વરસાદને પગલે રાજધાની શિમલા સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન, મકાનો તૂટવાના તથા નદીઓ અને જળાશયોમાં જળસ્તરમાં વધારો થયો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જુલાઈ સુધી સતત ભારે વરસાદની આગાહી કરી છે. અને સતત 4 દિવસની તેજી બાદ ભારતીય શેરબજારોમાં સોમવારે નફારૂપ વેચવાલીને પગલે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટી 83,606 અને નિફ્ટી 50 121 પોઈન્ટ ઘટી 25,661 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જાહેર ક્ષેત્રના બેન્કોના શેર વધતા નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 2.5% વધ્યો હતો. આ ઉપરાંત આઈટી, કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સ, ફાર્મા, હેલ્થકેર, મીડિયા અને એનર્જી સેક્ટરમાં પણ તેજી નોંધાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે એઇમ્સની મેડિકલ સારવાર વ્યવસ્થાએ સમગ્ર વિશ્વમાં ભારતની છબીને વધુ મજબૂત બનાવી છે. સહકારી ક્ષેત્રમાં સુધારાઓને વેગ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષપદે મંથન બેઠક યોજાઈ. હૈદરાબાદમાં એક ફાર્મા કંપનીમાં વિસ્ફોટમાં 12 શ્રમિકોના મૃત્યુ અને 26ને ઇજા. નાણાકીય વર્ષ 2024-25માં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની વસૂલાત 9.4% વધી 22,80,000 કરોડ રૂપિયા થઈ. અને લંડન ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં વિમ્બલ્ડન 2025નો પ્રારંભ. ભારતના 4 ખેલાડીઓ ડબલ્સમાં ભાગ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.